એકત્ર જ્ઞાન ગોષ્ઠી અત્યારના જરૂરી વિચારોનો સાર હવે આપણી ગાશામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. નમસ્કાર અને સ્વાગત છે એકત્ર જ્ઞાન ગોષ્ઠીમાં. આજે આપણે એક એવી પ્રવૃત્તિ વિશે વાત કરવાના છીએ જે આપણે રોજ કરીએ છીએ પણ કદાચ એના પર બહુ ધ્યાન નથી આપતા. ઊંઘ. વિચાર કરો, આપણે આપણા જીવનનો લગભગ ત્રીજો ભાગ આમાં જ વિતાવીએ છીએ.
બરાબર, ત્રીજો ભાગ. એટલે સવાલ થાય કે આખરે આ ઊંઘ છે શું અને આટલો બધો સમય આપવો પડે એવું તે શું કામ કરે છે આપણા માટે?
હા, એ જ. અને આ સવાલોના જવાબ શોધવા માટે આજે આપણી સાથે છે એક સરસ પુસ્તક, સ્લીપ અ વેરી શોર્ટ ઇન્ટ્રોડક્શન. એના લેખકો છે સ્ટીવન ડબલ્યુ લોકલી અને રસેલ જી ફોસ્ટર.
આ પુસ્તક, એમ કહી શકાય કે ઊંઘ પાછળનું જે વિજ્ઞાન છે ને એને બહુ જ સરળ રીતે સમજાવે છે.
અને મને લાગે છે કે અત્યારના સમયમાં ઊંઘની વાત કરવી એ ખૂબ જ જરૂરી બની ગયું છે. આપણી લાઇફસ્ટાઇલ જુઓ ને, કેવી ભાગદોડવાળી. રાત્રે પણ પેલા મોબાઈલ ને સ્ક્રીન બંધ જ ન થાય.
સાચી વાત છે. અને ઘણીવાર આપણે ઊંઘને છેલ્લી પ્રાથમિકતા આપીએ, એમ કે ચાલશે, ઓછું ઊંઘીશું તો. પણ શું એ ખરેખર ચાલે? આપણા સ્વાસ્થ્ય પર એની શી અસર થાય?
એ જ તો મોટો સવાલ છે. તો ચાલો આ પુસ્તકના સહારે ઊંઘના આખા વિજ્ઞાનને, એના રહસ્યોને સમજવાનો પ્રયત્ન કરીએ.
ચોક્કસ. અને શરૂઆત કરીએ લેખકોથી, કારણ કે આ કોઈ સામાન્ય લેખકો નથી. આ બંને પોતપોતાના ક્ષેત્રના, શું કહેવાય, દિગ્ગજ સંશોધકો છે.
અચ્છા, કોણ છે?
પહેલા છે ડોક્ટર સ્ટીવન લોકલી. એ હાર્વર્ડ મેડિકલ સ્કૂલમાં ન્યુરોસાયન્ટિસ્ટ છે. એમનું મુખ્ય કામ એ સમજવાનું છે કે પ્રકાશ, અને ખાસ કરીને આ કૃત્રિમ લાઇટો, આપણી શરીરની જે અંદરની ઘડિયાળ છે ને,
હા, પેલી બાયોલોજિકલ ક્લોક,
બરાબર, એના પર કેવી અસર કરે છે. એમણે તો નાસાના અવકાશયાત્રીઓ સાથે પણ કામ કર્યું છે એમની ઊંઘ પર.
ઓ વાહ. અને બીજા લેખક?
બીજા છે પ્રોફેસર રસેલ ફોસ્ટર, ઓક્સફર્ડ યુનિવર્સિટીમાં. એ સર્કેડિયન ન્યુરોસાયન્સ, એટલે કે આ જૈવિક ઘડિયાળના વિજ્ઞાનના મોટા નિષ્ણાત છે. અને એમની એક બહુ મોટી શોધ છે.
શું શોધ?
એમણે આંખમાં એક ત્રીજા પ્રકારના કોષો શોધી કાઢ્યા છે, IPRGCs. આ કોષો પ્રકાશને ઓળખીને સીધો આપણા મગજની ઘડિયાળને, એમ કે સિગ્નલ મોકલે છે, ભલે આપણે જોઈ ન શકતા હોઈએ તો પણ.
અરે વાહ, આ તો બહુ રસપ્રદ છે. એટલે એક ક્લિનિકલ સાઇડ જુએ છે અને બીજા મૂળભૂત વિજ્ઞાન પર કામ કરે છે.
બરાબર. એટલે એમનો દૃષ્ટિકોણ બહુ જ વ્યાપક અને ઊંડો છે. એ લોકો ખાલી માહિતી નથી આપતા, પણ ઊંઘ વિશેની આપણી જે સમજ છે ને, એને બનાવનારા લોકોમાંના છે. એમની વાત પર વિશ્વાસ મૂકી શકાય.
તો પછી આ પુસ્તકનો મુખ્ય સૂર શું છે? શું કહેવા માગે છે લેખકો?
જુઓ, સૌથી મોટો અને મુખ્ય મુદ્દો એ છે કે ઊંઘ એ કંઈ આળસ કરવાની કે ખાલી પડ્યા રહેવાની વસ્તુ નથી, નિષ્ક્રિય નથી. એનાથી બિલકુલ ઉલટું, ઊંઘ એક અત્યંત સક્રિય, જટિલ અને, એમ કહીએ તો, અનિવાર્ય જૈવિક પ્રક્રિયા છે. આપણા શરીર માટે, મન માટે, લાગણીઓ માટે, આપણા અસ્તિત્વ માટે જરૂરી છે.
એટલે કે ખોરાક પાણી જેટલી જ કે કદાચ એનાથી પણ વધુ. પુસ્તક આજના સમયની કોઈ સમસ્યા પર પ્રકાશ પાડે છે?
હા, ચોક્કસ. લેખકો કહે છે કે આપણે અત્યારે જાણે ઊંઘની ઉણપના રોગચાળામાંથી પસાર થઈ રહ્યા છીએ. આધુનિક સમાજમાં આ 24/7 કલ્ચર, કામનું પ્રેશર, સતત સ્ક્રીન સામે રહેવું,
હા, એના લીધે આપણે ઊંઘની કિંમત નથી સમજતા, એને અવગણીએ છીએ.
બરાબર. અને પુસ્તક આ જ સમસ્યાના મૂળમાં જાય છે. એ સમજાવે છે કે ઊંઘ શું છે, શા માટે આટલી બધી જરૂરી છે, અને જો પૂરતી ન લઈએ તો શું થાય, એનું પરિણામ શું,
અને એનું સમાધાન.
સમાધાન એ સમજમાં જ છે. જો આપણે આપણી અંદરની પેલી જૈવિક ઘડિયાળ અને ઊંઘની જે પદ્ધતિઓ છે એનું વિજ્ઞાન સમજી લઈએ, તો આ ભાગદોડવાળી જિંદગીમાં પણ આપણી ઊંઘ સુધારી શકીએ અને સ્વસ્થ રહી શકીએ.
ચાલો તો પછી આ વિજ્ઞાનમાં થોડા ઊંડા ઉતરીએ. પહેલો જ સવાલ, આપણે જ્યારે સૂઈએ છીએ ત્યારે આપણા શરીરમાં, ખાસ કરીને મગજમાં, શું થતું હોય છે? શું બધું બંધ થઈ જાય છે, શાંત?
ના ના, બિલકુલ નહીં. એ જ તો સૌથી મોટી ગેરસમજ છે. ઊંઘમાં આપણું મગજ ખૂબ જ સક્રિય હોય છે. હા, એની પ્રવૃત્તિનો પ્રકાર બદલાઈ જાય છે.
અચ્છા.
વૈજ્ઞાનિકો છે ને એ મગજના તરંગો ઈઈજી, આંખની હિલચાલ ઈઓજી અને સ્નાયુઓની પ્રવૃત્તિ ઈએમજી માપીને ઊંઘના અલગ અલગ તબક્કાઓ નક્કી કરે છે. મુખ્યત્વે બે પ્રકાર છે, એનઆરઈએમ અને આરઈએમ.
એનઆરઈએમ અને આરઈએમ એટલે પેલી ગાઢ ઊંઘ અને સપનાવાળી ઊંઘ એમ.
હા, સાદી ભાષામાં એમ કહી શકાય. એનઆરઈએમ એટલે નોન રેપિડ આઈ મૂવમેન્ટ. એમઆઈ પાછા ત્રણ પેટા તબક્કા છે, N1, N2 અને N3. એમાં N3 સૌથી ઊંડી ઊંઘ છે, જેને સ્લો વેવ ઊંઘ પણ કહેવાય.
અને એમાં શું થાય?
આ N3માં જ શરીરનું સમારકામ થાય, ગ્રોથ હોર્મોન રિલીઝ થાય અને સૌથી અગત્યનું મગજની સફાઈ થાય છે.
મગજની સફાઈ એ વળી શું, મતલબ કચરા પોતા?
હા, કંઈક એવું જ સમજો. એક ખાસ સિસ્ટમ છે, ગ્લિમ્ફેટિક સિસ્ટમ. આ સિસ્ટમ શું કરે કે દિવસ દરમિયાન મગજમાં જે બધો કચરો ભેગો થયો હોય, જેમ કે નક્કામાં પ્રોટીન્સ, ટોક્સિન્સ, એ બધાને આ ગાઢ ઊંઘ દરમિયાન ધોઈ નાખે છે. જાણે રાત્રે મગજ માટે ક્લિનિંગ સર્વિસ ચાલતી હોય.
બાપરે, આ તો જબરદસ્ત કહેવાય. અને પેલી આરઈએમ ઊંઘ જેમાં સપના આવે?
હા, આરઈએમ એટલે રેપિડ આઈ મૂવમેન્ટ. એ પણ એટલી જરૂરી છે. આમાં મગજ લગભગ જાગૃત અવસ્થા જેટલું જ એક્ટિવ હોય છે. અને હા, આ જ તબક્કામાં આપણને સૌથી સ્પષ્ટ, યાદ રહી જાય એવા સપના આવે છે.
અને પેલું હાથ પગ નથી ચાલતા એ પણ આમાં જ ને?
બરાબર. આરઈએમ ઊંઘની એક ખાસિયત એ છે કે આપણા શરીરના મોટાભાગના સ્નાયુઓ કામચલાઉ રીતે લકવાગ્રસ્ત થઈ જાય છે.
અટોનિયા?
હા.
સારું છે ને, નહીતર સપનામાં કોઈની પાછળ દોડતા હોઈએ ને ખરેખર દોડવા માંડીએ તો.
હા હા, બરાબર. એટલે આ એક સુરક્ષા વ્યવસ્થા જેવું છે. આ બંને તબક્કા, એનઆરઈએમ અને આરઈએમ, રાતે વારાફરતી આવતા રહે છે. લગભગ દર 90 મિનિટે એક ચક્ર પૂરું થાય.
90 મિનિટનું ચક્ર એટલે આખી રાત આવા ચક્ર ચાલ્યા કરે?
હા. રાતની શરૂઆતમાં ગાઢ એનઆરઈએમ ઊંઘ વધારે હોય અને જેમ જેમ સવાર પડતી જાય એમ આરઈએમ ઊંઘનો સમયગાળો વધતો જાય છે. બધું બહુ જ વ્યવસ્થિત રીતે ગોઠવાયેલું છે.
ખરેખર ઊંઘ તો બહુ જ જટિલ અને સક્રિય પ્રક્રિયા લાગે છે. તો પછી મૂળ સવાલ પર પાછા આવીએ, આ બધું જરૂરી શા માટે છે? શરીર અને મગજ આટલી બધી મહેનત શું કામ કરે છે રાત્રે? ખાલી આરામ કેમ નહીં?
સારો સવાલ છે. પુસ્તક આના મુખ્ય 3-4 કારણો ગણાવે છે. પહેલું તો આપણે વાત કરીએ એમ પુનઃસ્થાપન, રીસ્ટોરેશન, એટલે કે શારીરિક સમારકામ, કોષોનું નવું નિર્માણ અને પેલી મગજની સફાઈ, આ બધું ગાઢ ઊંઘમાં થાય.
બરાબર. બીજું
છે ઉર્જા સંરક્ષણ, એનર્જી કન્ઝર્વેશન. ઊંઘ વખતે શરીરનું તાપમાન થોડું નીચે જાય, મેટાબોલિઝમ ધીમું પડે, એનાથી શક્તિ બચે છે.
અને ત્રીજું કારણ તો કદાચ બધા માટે, ખાસ કરીને વિદ્યાર્થીઓ માટે બહુ જ અગત્યનું લાગે છે, યાદશક્તિ અને શીખવાની પ્રક્રિયા, મેમરી કન્સોલિડેશન.
બિલકુલ. આ બહુ જ મહત્વનું કામ છે ઊંઘનું. દિવસ દરમિયાન આપણે જે પણ કંઈ નવું શીખીએ, નવી માહિતી મળે, કોઈ સ્કિલ ડેવલપ કરીએ,
હા,
એ બધી માહિતીને મગજમાં વ્યવસ્થિત રીતે ગોઠવવાનું કામ, એને શોર્ટ ટર્મ મેમરીમાંથી લોંગ ટર્મ મેમરીમાં ટ્રાન્સફર કરવાનું કામ, અને જે બિનજરૂરી જોડાણો છે એને કાઢી નાખવાનું કામ, આ બધું ઊંઘમાં થાય છે.
એટલે જાણે મગજ રાત્રે બેસીને દિવસભરની ફાઇલોનું સોર્ટિંગ કરતું હોય.
હા, બરાબર એવું જ. એનઆરએમ ઊંઘ ખાસ કરીને તથ્યો અને ઘટનાઓ યાદ રાખવા માટે, ડિક્લેરેટિવ મેમરી, અને રેમ ઊંઘ કૌશલ્યો શીખવા, પ્રોસિજરલ મેમરી અને લાગણીઓ સાથે જોડાયેલી યાદો માટે વધુ મહત્વની ગણાય છે.
એટલે પેલું જે કહેવાય છે ને કે પરીક્ષા પહેલા આખી રાત જાગીને વાંચવા કરતા સારી ઊંઘ લેવી વધુ ફાયદાકારક, એ વાત સાચી?
100% સાચી. પણ હવે સવાલ એ થાય કે આપણને ઊંઘ આવે છે કેવી રીતે? એનું નિયમન કોણ કરે છે? શું ખાલી થાકી જઈએ એટલે ઊંઘ આવી જાય?
હા, એ જાણવું છે.
જુઓ, એના માટે લેખકો 2 પ્રોસેસ મોડલ સમજાવે છે. 2 મુખ્ય પ્રક્રિયાઓ છે જે આપણી ઊંઘને કંટ્રોલ કરે છે. પહેલી છે પ્રોસેસ એસ.
પ્રોસેસ એસ?
હા, એટલે કે હોમિયોસ્ટેટિક સ્લીપ ડ્રાઈવ. સાદી ભાષામાં કહીએ તો ઊંઘનું દબાણ. આપણે જેમ જેમ વધુ સમય જાગતા રહીએ તેમ તેમ આપણા મગજમાં એડેનોસિન નામનું એક કેમિકલ ભેગું થતું જાય છે.
એડેનોસિન?
હા. અને આ એડેનોસિન જેમ વધે એમ આપણને ઊંઘ આવવાનું દબાણ વધે. જેટલો લાંબો સમય જાગીએ એટલું વધુ એડેનોસિન એટલી વધુ ઊંઘ આવે.
ઓહ, એટલે જ પેલી ચા કે કોફી પીએ એટલે ઊંઘ ઉડી જાય. એ આ એડેનોસિનનું કંઈક કરતી હશે.
બરાબર પકડ્યું. કેફિન શું કરે, એ આ એડેનોસિનના રિસેપ્ટર્સ હોય ને મગજમાં, એના પર ચોંટી જાય, એટલે એડેનોસિન પોતાનું કામ ન કરી શકે અને મગજને થાકનો સિગ્નલ ન મળે.
અચ્છા, અને જ્યારે આપણે ઊંઘી જઈએ ત્યારે?
ત્યારે મગજ આ જમા થયેલા એડેનોસિનને ધીમે ધીમે સાફ કરી નાખે છે. એટલે જ સવારે ઉઠીએ ત્યારે આપણને તાજગી લાગે, કારણ કે ઊંઘનું દબાણ ઓછું થઈ ગયું હોય.
સમજાયું. આ થઈ પહેલી પ્રોસેસ, ઊંઘનું દબાણ. હવે બીજી કઈ છે?
બીજી છે પ્રોસેસ સી, એટલે કે સર્કેડિયન રિધમ, આપણી જૈવિક ઘડિયાળ. આ આપણા મગજમાં રહેલી એક માસ્ટર ક્લોક છે, જે SCN સુપ્રાકાયાઝમેટિક ન્યુક્લિયસમાં આવેલી છે.
ઓકે.
આ ઘડિયાળ લગભગ 24 કલાકના ચક્ર પર ચાલે છે. એ નક્કી કરે છે કે દિવસના કયા સમયે આપણે વધુ અલર્ટ હઈશું અને કયા સમયે આપણને સ્વાભાવિક રીતે ઊંઘ આવશે, ભલે આપણે થાક્યા હોઈએ કે ના હોઈએ.
અને આ ઘડિયાળ સેટ કેવી રીતે થાય?
કુદરતી પ્રકાશ. એ આપણી આંતરિક ઘડિયાળને બહારના દિવસ રાતના ચક્ર સાથે મેળ બેસાડવામાં મદદ કરે છે. અહીં પેલા પ્રોફેસર ફોસ્ટરના IPRGC કોષો કામે લાગે છે.
એટલે એમ કે ઊંઘ આવવા માટે ખાલી થાક લાગવો પૂરતો નથી, પણ શરીરની ઘડિયાળનો સમય પણ થવો જોઈએ. આ બંને પ્રોસેસ S અને પ્રોસેસ C ભેગા મળીને નક્કી કરે છે કે ક્યારે અને કેવી ઊંઘ આવશે. વાહ.
હા, અને આ જૈવિક ઘડિયાળની વાત છે તો પુસ્તકમાં કિશોરાવસ્થાની ઊંઘ વિશે એક આખો વિભાગ છે, જે બહુ રસપ્રદ છે.
હા, ટીનેજર્સની ઊંઘ તો એક મોટો મુદ્દો જ છે. શું કહેશે પુસ્તક?
પુસ્તક સમજાવે છે કે કિશોરાવસ્થામાં કુદરતી રીતે જ એમની જૈવિક ઘડિયાળ થોડી પાછળ ખસી જાય છે. એને ફેઝ ડિલે કહેવાય.
એટલે કે એમને રાત્રે મોડા સુધી ઊંઘ ના આવે અને સવારે મોડા ઉઠવાનું મન થાય. આપણે તો માનીએ કે આળસુ થઈ ગયા છે.
હા, પણ લેખકો ભારપૂર્વક કહે છે કે આ આળસ નથી, આ બાયોલોજી છે. એમના શરીરમાં મેલાટોનિન, જે ઊંઘ લાવવામાં મદદ કરતો હોર્મોન છે, એ મોડો રિલીઝ થાય છે.
ઓહ.
પણ આપણી શાળાઓનો સમય જુઓ, સવારે વહેલો, એટલે શું થાય, એમની જૈવિક જરૂરિયાત અને સમાજની અપેક્ષા વચ્ચે મેળ નથી રહેતો. પરિણામે મોટાભાગના કિશોરો ક્રોનિક સ્લીપ ડિપ્રાઇવેશન, એટલે કે સતત ઊંઘની ઉણપથી પીડાય છે.
અને એની અસર તો એમના ભણતર પર, મૂડ પર, બધે પડતી હશે ને?
ચોક્કસ. એમના શૈક્ષણિક પ્રદર્શન પર, માનસિક સ્વાસ્થ્ય પર, અને અકસ્માતના જોખમ પર પણ અસર પડે છે. એટલે જ પુસ્તક શાળાઓનો સમય થોડો મોડો શરૂ કરવાની ભલામણ કરે છે.
આ તો ખરેખર વિચારવા જેવો મુદ્દો છે. સમાજે આ સમજવાની જરૂર છે. આ સિવાય આધુનિક જીવનની બીજી કઈ બાબતો આપણી ઊંઘ બગાડે છે?
પુસ્તક ઘણી સામાન્ય ઊંઘની બીમારીઓ, જેમ કે ઇન્સોમનિયા, અનિદ્રા, સ્લીપ એપનિયા, ઊંઘમાં શ્વાસ રોકાવો, નાર્કોલેપ્સી વગેરેની વાત તો કરે જ છે, પણ એ ખાસ ફોકસ કરે છે આપણી 24/7 સોસાયટી પર,
એટલે કે સતત ચાલતી દુનિયા.
હા, રાત્રે પણ કૃત્રિમ પ્રકાશનો ધોધ, મોડે સુધી સ્ક્રીન જોયા કરવી, શિફ્ટમાં કામ કરવું, આ બધું આપણી જે લાખો વર્ષોથી ઘડાયેલી જૈવિક ઘડિયાળ છે ને, એની સાથે સીધો સંઘર્ષ ઊભો કરે છે. લેખકો તો એમ પણ કહે છે કે ચર્નોબેલ કે એક્ઝોન વાઇલ્ડેઝ જેવી મોટી ઔદ્યોગિક દુર્ઘટનાઓ થઈ, એમાં પણ જે ઓપરેટરો હતા એમની ઊંઘની કમીનો એમના થાકનો મોટો હાથ હતો.
બાપરે, આટલું ગંભીર. તો આ આખી ચર્ચા પરથી જો મુખ્ય સંદેશ તારવવા હોય, જે આપણે યાદ રાખવા જ જોઈએ, તો કયા કયા ગણાય?
મને લાગે છે પહેલો અને સૌથી અગત્યનો મેસેજ એ છે કે ઊંઘ એ માત્ર આરામ નથી, પણ એક સક્રિય અને અત્યંત આવશ્યક જૈવિક પ્રક્રિયા છે. એને હળવાશથી લેવાય જ નહીં. એ આપણા શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય માટે પાયારૂપ છે.
બરાબર. એટલે કામ માટે કે પછી મોજ શોક માટે ઊંઘ ઓછી કરવી એ લાંબા ગાળે નુકસાન જ કરે. બીજો મુદ્દો
મારા ખ્યાલથી ટુ પ્રોસેસ મોડલની સમજ, એટલે કે પેલું ઊંઘનું દબાણ પ્રોસેસ S અને જૈવિક ઘડિયાળ પ્રોસેસ C કેવી રીતે ભેગા મળીને કામ કરે છે. આ સમજાય ને તો પછી નિયમિત સુવાનો સમય, પ્રકાશનું મહત્વ, એ બધું આપોઆપ સમજાઈ જાય.
હા, અને એનાથી આપણે આપણી ઊંઘને વધુ સારી રીતે મેનેજ કરી શકીએ. ત્રીજું શું?
ત્રીજું પ્રકાશનું મહત્વ, ખાસ કરીને વાદળી પ્રકાશનું. આપણી જૈવિક ઘડિયાળ પ્રકાશ પ્રત્યે બહુ સંવેદનશીલ છે. સવારનો કુદરતી પ્રકાશ એને રીસેટ કરવામાં, જગાડવામાં મદદ કરે છે. જ્યારે સાંજનો, ખાસ કરીને મોબાઈલ, લેપટોપ, ટીવી સ્ક્રીનમાંથી આવતો વાદળી પ્રકાશ
એ ઊંઘ લાવવામાં મોડું કરાવે.
બરાબર. એ મેલાટોનિનના ઉત્પાદનને દબાવી દે છે, એટલે સૂવામાં તકલીફ પડે. આપણે ત્યાં ભારતમાં સાંજે મોબાઈલનો ઉપયોગ બહુ જ છે, એટલે આ વાત ખાસ ધ્યાનમાં રાખવા જેવી.
ચોક્કસ. ચોથો મુદ્દો.
ચોથો મુદ્દો એ કે ઊંઘ એ સ્વાસ્થ્યનો ત્રીજો સ્તંભ છે, આહાર અને કસરત જેટલો જ મહત્વનો. એના પર કોઈ બાંધછોડ ન ચાલે. ઓછી ઊંઘની સીધી અસર આપણી રોગપ્રતિકારક શક્તિ પર, મેટાબોલિઝમ પર, હૃદયના રોગોના જોખમ પર અને ખાસ કરીને માનસિક સ્વાસ્થ્ય પર પડે છે.
સાચી વાત. અને છેલ્લો પાંચમો સંદેશ
તે ટકરાવમાં આવે છે. કામના કલાકો, શિફ્ટ વર્ક, શાળાઓનો સમય, ટેકનોલોજીનો સતત મારો, આ બધા પર આપણે વ્યક્તિગત અને સામાજિક બંને સ્તરે ફરીથી વિચારવાની જરૂર છે.
આ પુસ્તકમાં કેટલાક વાક્યો એવા છે જે ખરેખર મનમાં ઘર કરી જાય એવા છે. થોડા એવા વિચારો પર વાત કરીએ.
હા, ચોક્કસ. દાખલા તરીકે એક જગ્યાએ લેખકો કહે છે, જો ઊંઘ કોઈ અત્યંત મહત્વપૂર્ણ કાર્ય ન કરતી હોય તો તે ઉત્ક્રાંતિની પ્રક્રિયાએ કરેલી સૌથી મોટી ભૂલ છે.
વાહ, શું કામ?
કારણ કે ઊંઘ એ બહુ જ સંવેદનશીલ અવસ્થા છે. આપણે આસપાસના વાતાવરણથી લગભગ બેખબર હોઈએ છીએ. આવી સ્થિતિ ઉત્ક્રાંતિમાં ત્યારે જ ટકી શકે જો એના ફાયદા એના જોખમ કરતાં અનેક ગણા વધારે હોય. આ વાક્ય ઊંઘના અતુલ્ય મહત્વ પર ભાર મૂકે છે.
ખરેખર ધારદાર વાત છે. બીજું કોઈ?
બીજું એક જૈવિક ઘડિયાળ વિશે છે. આપણું શરીર ફક્ત 24 કલાકની દુનિયા પર પ્રતિક્રિયા નથી આપતું, તે તેની અપેક્ષા રાખે છે.
એનો શું મતલબ?
મતલબ કે આપણી ઘડિયાળ પેસિવ નથી. એ ખાલી સવાર પડી એટલે જાગી ગઈ એવું નથી. એ અંદરથી જ આવનારા દિવસ રાતના ચક્રની આગાહી કરે છે અને શરીરને એ પ્રમાણે તૈયાર કરે છે. એ પ્રોએક્ટિવ છે.
અચ્છા, અને પેલી ઊંઘની ઉણપવાળી વાત?
હા, એ પણ એકદમ સીધી વાત છે. આપણે ઊંઘની ઉણપના વૈશ્વિક અનિયંત્રિત પ્રયોગમાંથી પસાર થઈ રહ્યા છીએ, જેના પરિણામો આપણે હવે સમજવાનું શરૂ કરી રહ્યા છીએ. આ એક ચેતવણી જેવું છે કે આપણે અજાણતા જ આપણી જાત પર એક મોટો પ્રયોગ કરી રહ્યા છીએ.
અને કિશોરો માટે પેલું વાક્ય ફરી યાદ આવ્યું.
હા, કિશોરને સવારે 7 વાગે જાગૃત અને સજાગ રહેવાનું કહેવું એ પુખ્ત વયનાને સવારે 4 વાગે શ્રેષ્ઠ પ્રદર્શન કરવાનું કહેવા જેવું છે. તે આળસનો નહીં પણ જીવવિજ્ઞાનનો મામલો છે. આનાથી વધુ સ્પષ્ટ રીતે કહી જ ન શકાય.
બરાબર. તો આ બધું જ્ઞાન મળ્યા પછી હવે આપણે આપણા રોજિંદા જીવનમાં આનો ઉપયોગ કેવી રીતે કરી શકીએ? કોઈ પ્રેક્ટિકલ ટિપ્સ?
ચોક્કસ. સૌથી પહેલી અને કદાચ સૌથી અસરકારક ટિપ છે પ્રકાશનું મેનેજમેન્ટ. સવારે ઉઠીને બને એટલો જલ્દી ઓછામાં ઓછો 15-20 મિનિટ કુદરતી પ્રકાશ લો. બારી પાસે બેસો, બાલ્કનીમાં જાઓ.
અને સાંજે?
અને સાંજે, ખાસ કરીને સૂવાના 2-3 કલાક પહેલા ઘરમાં પ્રકાશ ઓછો રાખો. ડિમ લાઇટ અને શક્ય હોય તો પીળાશ પડતી વોર્મ લાઇટ વાપરો. અને પેલા સ્ક્રીન, મોબાઈલ, ટીવી, લેપટોપ, એનો ઉપયોગ બને તો ટાળો અથવા નાઇટ મોડ કે બ્લુ લાઇટ ફિલ્ટરનો ઉપયોગ કરો.
ઓકે, બીજું?
બીજું છે સમયપત્રકની નિયમિતતા. બને ત્યાં સુધી રોજ એક જ સમયે સૂવા અને એક જ સમયે ઉઠવાનો પ્રયત્ન કરો. વીકેન્ડમાં પણ બહુ મોટો ફેરફાર ન કરો. આનાથી તમારી જૈવિક ઘડિયાળ બરાબર સેટ રહેશે.
હા, એ અઘરું છે પણ જરૂરી લાગે છે. અને પેલું ખાવા પીવાનું?
હા, કેફીન, ચા, કોફી, કોલા ડ્રિંક્સ બપોર પછી, ખાસ કરીને સાંજ પછી ટાળવું જોઈએ. અને આલ્કોહોલ ભલે શરૂઆતમાં ઊંઘ લાવવામાં મદદ કરતો લાગે, પણ એ ઊંઘની ક્વોલિટી બગાડે છે, એટલે એનાથી દૂર રહેવું.
અને સુવાની જગ્યા, બેડરૂમ?
હા, તમારો બેડરૂમ ઊંઘ માટે જ હોવો જોઈએ. શક્ય હોય ત્યાં સુધી ત્યાં કામ ન કરવું, ટીવી ન જોવું. અને વાતાવરણ ઠંડુ, અંધારું અને શાંત. આદર્શ તાપમાન 18-20 ડિગ્રી સેલ્સિયસ ગણાય છે. જરૂર પડે તો બ્લેકઆઉટ કર્ટન, આઈ માસ્ક, ઇયરપ્લગ વાપરી શકાય.
આ બધી થઈ અંગત જીવનની વાત, પણ કામકાજ પર, પ્રોફેશનલ લાઈફમાં આનો કોઈ ફાયદો?
અરે, બહુ મોટો ફાયદો. જેમ કે બપોરે જમ્યા પછી જે થોડી સુસ્તી આવે છે, જે નેચરલ છે, એ સમયે જો બહુ અઘરા, ધ્યાન માંગી લેતા કામ ન ગોઠવીએ તો સારું. અથવા શક્ય હોય તો 15-20 મિનિટની પાવર નેપ લઈ શકાય.
પાવર નેપ?
હા, ટૂંકી ઊંઘ. એ તમને રિફ્રેશ કરી શકે છે. અને યાદ રાખો, પૂરતી ઊંઘ, તમારી નિર્ણય શક્તિ, પ્રોબ્લેમ સોલ્વિંગ ક્ષમતા અને ક્રિએટિવિટી આ બધું વધારે છે, જે કોઈપણ કામમાં જરૂરી છે.
અને સલામતીનો મુદ્દો પણ ખરો ને?
ખૂબ જ અગત્યનો. જો તમારું કામ ડ્રાઇવિંગ, મશીનરી ઓપરેટિંગ કે હેલ્થકેર જેવું હોય, જ્યાં એક નાની ભૂલ પણ ભારે પડી શકે, ત્યાં તો પૂરતી ઊંઘ લેવી એ ફરજિયાત જેવું જ છે. થાકેલા હોઈએ ત્યારે આપણું રિએક્શન ટાઈમ ઘટી જાય છે, ધ્યાન ભટકે છે.
ખરેખર આખી ચર્ચા પછી મને એમ લાગે છે કે ઊંઘ વિશેનો મારો જે ખ્યાલ હતો એ સાવ બદલાઈ ગયો. હું એને ખાલી શરીરનો થાક ઉતારવાની ક્રિયા સમજતો હતો, પણ આ તો મગજ માટે કેટલું બધું કરે છે. અને પેલી પ્રકાશવાળી વાત, સવારનો તડકો અને સાંજની સ્ક્રીન એ કેટલી અસર કરે છે એ જાણીને નવાઈ લાગી.
મારા માટે સૌથી મોટી વાત એ છે કે આપણી બાયોલોજી અને આપણી આજની લાઇફસ્ટાઇલ વચ્ચેનો જે સંઘર્ષ છે એ કેટલો ઊંડો છે. આ ખાલી વ્યક્તિગત આદતોનો સવાલ નથી, પણ સામાજિક સ્તરે પણ આપણે વિચારવું પડશે. શાળાઓના સમય વિશે, કામના કલાકો વિશે, ઊંઘને ખરેખર હવે સ્વાસ્થ્યના ત્રીજા અને કદાચ સૌથી મહત્વના સ્તંભ તરીકે જોવાની જરૂર છે.
અને જતા જતા એક વિચાર, આપણે સમજ્યા કે આપણી જૈવિક ઘડિયાળ પ્રકાશ અને અંધકારના કુદરતી ચક્ર સાથે કેટલી જોડાયેલી છે, તો પછી આપણા શહેરો જે રાત્રે પણ કૃત્રિમ રોશનીથી ઝળહળતા રહે છે, આ જે લાઇટ પોલ્યુશન છે, પ્રકાશનું પ્રદૂષણ, એ લાંબા ગાળે આપણી સામૂહિક ઊંઘ પર, આપણા સ્વાસ્થ્ય પર શું અસર કરતું હશે એ પણ વિચારવા જેવું ખરું. ફરી મળીશું આવતા અંકે એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ, એક નવા પુસ્તક અને એક નવા વિચાર સાથે, જે આપણી દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે એક તરફ ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.